તારીખ 13/6/1990 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ પાના નંબર 1 અને 2 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ઈડરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 160
શ્રી જીનવર ભગવાન પદ છે, આનંદ ગુણમય પરમ પદ છે એવું શ્રી જીનવર ભગવાન આનંદ ગુણમય પરમ પદ છે.
પંચમ ગતિ
જીનેશ્વર પદ ઉત્કૃષ્ટ પદ ગ્રી લખત હૈ જ્ઞાન મેં પરમ પદનો એક પરમ ઉપાદેયભૂત પદ એમ પણ એવું અર્થ મળે છે. પરમ ઉપાદેયભૂત એવું પદ તે પરમ પદ જ્ઞે લખત હૈ જ્ઞાન મેં એવું જે નિજ જ્ઞે છે જ્ઞાનમાં લક્ષ્યગત થાય છે. નીચે અર્થ કર્યો છે શ્રી જીનવર ભગવાન આનંદ પૂર્ણમય પરમ પદ સ્વરૂપ છે તેઓ નિજ સ્થાનમાં સદા અચલ રહ્યા થકા જ્ઞાનમાં જ્ઞેયને જાણે છે. અચલ સદા નિજ સ્થાન એમ પણ થાય એનો અર્થ કે જે સ્વજ્ઞેય છે એ જ્ઞાનમાં લક્ષ્યગત થાય છે કે જે સદાય અચળ નિજ સ્થાન સ્વરૂપ છે. સ્વજ્ઞેય પોતે સદા અચળ નિજ સ્થાન સ્વરૂપ છે, સ્વસ્થાન સ્વરૂપ છે એ જ્ઞાનમાં જ્ઞેય થાય છે. પરમ દેવાધિદેવ પરમાત્મા પરમેશ્વર પરમ પૂજ્ય અમલ એટલે મળ રહીત અનુપમ જેની ઉપમા કોઈને આપી નથી શકાતી આનંદમય અખંડિત ભગવાન નિર્વાણનાથને નમસ્કાર કરી શ્રી અનુભવ પ્રકાશ નામનો ગ્રંથ કરું છું. નિર્વાણનાથ એટલે સિદ્ધપદ એને નમસ્કાર કરી શ્રી અનુભવ પ્રકાશ નામનો ગ્રંથ કરું છું કે જેના પ્રસાદથી પદાર્થનું સ્વરૂપ યથાર્થ પ્રકારે જાણી નિજ આનંદ ઉત્પન્ન થાય. જેમની પ્રસાદથી કે જેની કૃપાથી લો પાવર હશે જેના જેમની કૃપાથી પદાર્થનું સ્વરૂપ એટલે સ્વપદાર્થનું સ્વરૂપ યથાર્થ પ્રકારે જાણી સ્વસન્મુખ થઈને જાણતા એનું નામ યથાર્થ પ્રકાર છે. સ્વસન્મુખ થઈને જાણતા નિજ આનંદ ઉત્પન્ન થાય. પદાર્થ એટલા આનંદ સ્વરૂપ છે અથવા એટલા અસીમ આનંદ સ્વરૂપ છે, અગાધ આનંદ સ્વરૂપ છે પોતે કે એવું પોતાનું સ્વરૂપ જાણતા અથવા સ્વસન્મુખ થઈને જાણતા સ્વસન્મુખ થતા સ્વસન્મુખ જાણનારે પર્યાય આનંદમય થઈ જાય છે એવું પોતાનું અંગ છે, અંગભૂત છે એકબીજા. મૂળ આનંદની જે ખાણ છે અને આનંદની જે પર્યાય છે એ બંને એકબીજાના અંગભૂત છે. પર્યાય આમ હતી એ અંગ વિકૃત થતો હતો, આમ થઈ પોતાના અનંત આનંદનો નિહાળ્યો,
બરાબર,
તો પોતે આનંદમય
બની ગયો.
એવી રીતે આનંદ બનતા છે. પ્રથમ આ લોક છ દ્રવ્યનો બન્યો છે, એમાં પાંચ દ્રવ્યથી ભિન્ન, જે છ દ્રવ્યનો બનેલો લોક છે એમાં પાંચ દ્રવ્યથી ભિન્ન,
બરાબર,
સહજ સ્વભાવરૂપ સચિત આનંદ આદિ અનંત ગુણમય સત નામ સત્તા શાશ્વતપણું ચિદ નામ જ્ઞાન દર્શન અને આનંદ વગેરે અનંત ગુણમય ચિદાનંદ આત્મા છે. તે ચિદાનંદ આત્મા અનાદિના કર્મ સંયોગથી, એટલે અનાદિ અને એ આત્માને અને કર્મણ વર્ગણાને સંબંધ છે, બંધ પર્યાય એકા એક ક્ષેત્ર આવતા, અને એના વિપાક ઉપર જીવનો જીવની દ્રષ્ટિ છે અથવા જીવનું આકર્ષણ છે, ખેંચાણ છે, એટલે અનાદિથી તે અશુદ્ધ થઈ રહ્યો છે, અવસ્થામાં મલિનતા પ્રવર્તી રહી છે. તેથી તેણે પરપદમાં પોતાને માની પરભાવ કર્યા, એનું સ્પષ્ટીકરણ દીધું છે કે એ જે અશુદ્ધ થઈ રહ્યો છે તો એમાં શું કર્યું છે, કે પોતે પરપદમાં પોતાને માનીને દેહાદિ પરપદમાં
કારણ
શરીર આદિ પરપદમાં પોતાને માની પરભાવ કર્યા, પરભાવ કર્યા એટલે પર સ્વરૂપે હું, પરપદમાં પોતાપણું માનીને પર સ્વરૂપે હું એવા ભાવ કર્યા, અને તેથી જન્મ આદિ દુઃખ સહન કરે છે. જન્મ મરણના સર્વ પ્રકારના દુઃખ સહન કરવાનું એક જ કારણ છે કે પરપદમાં સ્વભાવ માન્યું છે, અને પરપદમાં સ્વપણું માનતા પરભાવ થયા વિના
રહે,
આ કારણ છે. જન્મ મરણ આદિ દુઃખ થવાનું કારણ પરમા સ્વપણું માનવું એટલું છે. પરપદમાં સ્વપણું ગયું કે અહીંયા દુઃખ ગયું, સીધી સીધી વાત છે. દુઃખનું
વર્ણન છે જન્મ આદિ
જીવને જે અશ્રાતાથી પીડા થાય છે અને જે દેહમાં હું પણ થાય છે, એ દેહમાં હું પણ અને પીડા આ બંનેનો એવો એક નિયોગ છે, યોગાનો યોગ છે, એ જીભ અવશ્ય છે દુઃખી થાય છે. ખરેખર તો મૂળ કારણ તો દેહમાં હુંપણું છે, એ છે પીડા, તો જ્ઞાનનું જ્ઞેય છે. ખરેખર પીડાથી એટલું દુઃખ નથી થતું જેટલું એમાં હુંપણું કરવાથી દુઃખ થાય છે. આ એક તાત્વિક વિષય છે. આ સમય દુઃખના વિષયમાં જો કોઈ તાત્વિક વાત હોય તો આ છે. જેમ કે જ્ઞાન દશામાં પણ અશાતાને પીડા થાય છે, તો પણ જે દેહમાં હું પણ માનીને મિથ્યાત્વ અવસ્થામાં દુઃખ થાય છે એ પ્રકારે દુઃખ નથી થતું. મુખ્યપણે પીડા જ્ઞાનનું જ્ઞેય બને છે, અને અસ્થિરતાથી જેટલું ખેંચાણ થાય છે એટલું દુઃખ થાય છે, એટલે અલ્પ દુઃખ થાય છે, એટલો ફેર પડે છે. એટલે એમ લીધું છે પરપદમાં પોતાને માની, પરપદમાં પોતાને માની પરભાવ કર્યા, અને પરભાવ કર્યા તેથી જન્માદિ દુઃખ સહન કરે છે, નહીતર એટલું દુઃખ ન થાય. વધારેમાં વધારે દુઃખ જન્મતી વખતે અને મરતી વખતે છે. પછી જે બધા દુઃખ છે એથી નીચી કોટીના છે, પીડાની અપેક્ષાએ. બાકી જે મૂંઝવણનું દુઃખ છે એ સૌથી વધારે છે. એક માણસ ને અપમાન થયું, આપઘાત કરે તો એમાં અસમાધાન મુખ્ય કારણ છે. કોઈ માણસને આબરૂ હોય તેને આબરૂ જાય એવી રીતે પ્રસંગ ઊભો થયો, એ સહન ન થાય તો આપઘાત કરે છે. તો મૃત્યુના દુઃખને પસંદ કરે છે, પણ પોતાને આબરૂ કરતી જાય એને પસંદ નથી કરતો. તો એમાં અસમાધાન મોટું કારણ છે. આમ થવું નહોતું જોઈતું ને કેમ થઈ ગયું. અસમાધાન એટલું બધું થાય છે કે એને એમ લાગે છે કે બહેતર છે કે હું ન જીવું આ પરિસ્થિતિમાં. બસ એ અસમાધાન મૃત્યુ કરતા પણ થાય છે, તો મૃત્યુને પસંદ કરે છે. કોઈ જીવો તો એવા મૃત્યુને પસંદ કરે છે કે જેની અંદર ઘણી પીડા થયા પછી મૃત્યુ થાય, જેમ કે મળે છે માણસ એમાં તીવ્ર જ્વલનની વેદના છે, સળગે છે ત્યાં. પછી તો એ સહન ન થાય તો બચાવો કરી જાય, પણ એક વાર તો એને પોતાના હાથે પગલું ભરે છે, એટલે મોટા વેદ સ્વીકાર કરે. આવી દુઃખ પરિપાટી પોતાના અશુદ્ધ ચિંતનથી થઈ છે.
આપડે કાલે બલ્બ મોટો પાછો
લો હશે તો શું થશે. પછી એક જ ઓન રાખો ને, બાકી ઓફ રાખો, થયું છે તો એક થશે. આવી દુઃખ પરિપાટી અશુદ્ધ ચિંતવનથી થઈ છે. અશુદ્ધ ચિંતવન એટલે પોતે પોતાને અશુદ્ધપણે ચિંતવો છે, સ્વીકારીને ચિંતવો છે. હું આબરૂ વાળો, હું આબરૂ વાળો હતો એટલે આબરૂ ગઈ, આબરૂ નહોતી ને આબરૂ જવાનો પ્રશ્ન નથી. હું આબરૂ વાળો હતો ને મારે આબરૂ ગઈ, એટલે પહેલેથી પોતાને અશુદ્ધ માન્યો છે. આબરૂ વાળો માન્યો એ અશુદ્ધ છે, દેહ વાળો માન્યો એ અશુદ્ધ છે, રાગ વાળો માન્યો એ અશુદ્ધ છે.
બરાબર.
એવી પોતાના અશુદ્ધ ચિંતનથી થઈ છે. પણ જો તે પોતાના સહજ સ્વરૂપની સંભાળ કરે તો એક ક્ષણમાં સર્વ દુઃખનો નાશ થાય. જે હું પોતાનો અનંત ગુણમય સ્વરૂપ છે એમ જ્યાં સંભાળે, અથવા અવિકારી સ્વરૂપ છે એમ સંભાળે, અનંત આનંદમય છે એમ સંભાળ કરે. જો અહીંયા એક વિશેષતા શું છે, લખનારને દેવજીને કે જો તે પોતાના સહજ સ્વરૂપની સંભાળ કરે તે વિચાર કરે એમ નથી લેતા સંભાળે સંભાળવું એટલે સંભાળવું સંભાળ ઉપરથી સંભાળ શબ્દ આવ્યો છે એટલે શું છે કે જેમ કોઈ માણસ પોતાની મૂળ જાતિ ભૂલીને કંઈક ખોટું કામ કરતો અને જ્યારે એને એમ લાગે ઘરે ફલાણો ફલાણો તરત જ બધી વાત છૂટી જાય છે બીજી કોઈ રીતે ન છૂટે એ આ એક અવલંબન લેવાનો પ્રકાર છે સંભાળનો અર્થ શું છે આધાર લેવો એટલે વિચારનો શબ્દ નથી લેતો એમ જો પોતાના સ્વરૂપને સંભાળ કરે એટલે આધાર લઈએ પોતાના સ્વરૂપનો કે હું કોણ
વિચાર કરે તો તત્કાલ દુઃખ નાશ નહીં લાગે એ ક્ષણમાં સરખું
દુઃખનો નાશ થાય એ વિચારથી ન થાય સંભાળથી થાય
સંભાળ દેખ કરકે
અવલોકન કરે એટલે પોતાને જેવો છે એવો પોતાના અવલોકન માં આવે છે
બરાબર
એક ક્ષણ દુઃખ નો નાશ થઈ જાય બીજી ક્ષણ ન લાગે એના માટે આટલો એકદમ જેને એમ કહીએ કે તત્કાળ લાભપ્રદ ધર્મ છે તે જ સમયે એનો લાભ થાય છે બીજો સમય ઉધારીનો નથી કે અત્યારે કામ કરે ને પછી બીજા ક્ષણે એનો ફળ મળે એવું નથી જે ક્ષણે પોતે પોતાને સંભાળે છે એ ક્ષણે દુઃખનો અભાવ છે કેમ કે અવલોકનમાં શું છે કે સીધું જ્ઞાનથી જોવું અવલોકન શબ્દનો અર્થ દીપચંદજી તો અનુભવ જ કરે છે જેમ કે આત્મ અવલોકન નામનો એમને ગ્રંથ કર્યો
આમ ચર્ચા
આપણે એવી રીતે લઈએ છીએ પ્રિલિમિનરી સ્ટેજમાં લઈએ છીએ પણ શું છે કે વિચારથી આગળની વાત છે અને આમાં આધાર લેવાની વાત છે આધાર બુદ્ધિ આવે છે પોતાને જ્યાં સંભાળે છે ત્યાં હું અનંત આનંદમય છું દુઃખની ગંધ નથી પોતાનું સ્વરૂપ દેખે છે તો આનંદ આનંદ સ્વરૂપ જ છો આટલો અગાધ્યમાં આનંદ ભર્યો છે તો દુઃખમાં દુઃખનો પ્રવેશ થઈ શકે એવો નથી અથવા તો દુઃખથી અતિ દૂર એવું આ સ્વરૂપ છે અથવા આ સ્વરૂપથી દુઃખ અતિ દૂર રહે એવી પરિસ્થિતિ છે જો પોતાના સહજ સ્વરૂપની સંભાળ કરે તો એ ક્ષણમાં સર્વ દુઃખનો નાશ થાય એટલે શું છે કે એની વાસ્તવિકતામાં આવવું જોઈએ બરાબર વાચ્ય છે એની વાસ્તવિકતામાં આવવું જોઈએ આ કોઈ પણ પ્રકારના દુઃખનો અભાવ થવાનો અમોઘ ઉપાય છે ખાલી ન જાય અમોઘ એનો અર્થ એ છે કે નિષ્ફળ ન જાય એવો ઉપાય છે કે કોઈ વખત તો એ દુઃખ મટે ને કોઈ વખત ન મટે એવું નથી જાય છે મટે છે મટે જ મટે એનું કારણ શું છે કે સત્તા નથી જે સુખની સત્તા છે એમાં દુઃખની સત્તા નથી અમારે એક્સિડન્ટ વખતે એમ્બ્યુલન્સમાં આ ચર્ચા
ચાલી દીધી
કે તમે જે વેદના છે શરીરની એમાં જ્ઞાનની સત્તા નથી, અને જ્ઞાનમાં જેમાં એ વેદના જણાય છે એમાં વેદનાની સત્તા નથી, વેદના જેમાં જણાય છે એવા જ્ઞાનમાં વેદનાની સત્તા નથી, વેદના એવી જ રીતે છે, જ્ઞાન થી તદ્દન ભિન્ન એવો ભાવ છે જેને પ્રવેશ નથી અરસ્પર એકબીજા, વેદનામાં જ્ઞાન નો પ્રવેશ નથી, જ્ઞાનમાં વેદના આમાં જ્ઞાન નો પ્રવેશ નથી, આ જ્ઞાન માં પ્રવેશ નથી, સુખ છે એ જ્ઞાન અને સુખ અભિન્ન સ્વરૂપે અનુભવાય છે, કેમ કે અનુરૂપ છે, જ્ઞાન નું જ રૂપ છે સુખ, એટલે જુદો નથી, પોતે પોતાના રૂપ થી જુદો નથી, એટલે ભેદનો નિષેધ કર્યો છે કે જ્ઞાન ગુણ અને સુખ ગુણ એનો ભેદ કરીશ નહીં, ભેદનો નિષેધ કર્યો છે, હા એ બેને જોવાયું ત્યારે એક અભેદ અભિન્ન ભાવે જોઈએ, અભિન્ન વસ્તુ એ જોઈએ, અભિન્ન સ્વરૂપે જોઈએ, એવી રીતે લીધો છે,
વેદના એ વિભાવ છે એનો સ્વરૂપ નથી,
ભેદ પાડવા જતા વિભાવો, ભેદ કરતા વિભાવ ઉત્પન્ન થઈ જાય છે, કેમ કે ભેદ નથી ને ભેદ કરે છે માટે વિભાવ ઉત્પન્ન થાય છે, એક વસ્તુ કે દોનો વિશેષતા એમ
કે છે સુખ ગુણ અલગ હૈ, જ્ઞાન ગુણ અલગ, દોનો ગુણ અલગ અલગ હૈ, ઉસકી સત્તા અલગ હૈ, અપન જો વિચારતે હૈ શાયદ અભી ભી તો એક ગુણ મેં સબ ગુણ કા રૂટ હૈ,
એ ભી હૈ ઓર એક વસ્તુ ના અવલંબન માં ભી આવી જાય છે એમ કે પૂછે, અવલંબન નો વિષય ગુણ ભેદ નથી, સ્વભાવની જાતિ છે એ જાતિમાં બંનેનો સમાવેશ છે, જ્ઞાન અને સુખ બંનેનો, પણ જે વિભાવ છે એની જાતિનો સ્વભાવ જાતિમાં સમાવેશ નથી, આ બે વચ્ચે ફેર છે, બે વચ્ચે ફરક છે કે પેલા બે એક જાતિમાં જાય છે, આત્માની જે જાત છે એમાં એક જાતમાં સમાય છે, તો વિભાવ એની જાતમાં નથી સમાય, વિષય છે એ પદાર્થના બંધારણને સમજવા માટે માત્ર જાણવાનો વિષય છે,
માત્ર જાણવા
પછી અવલંબન લેવા માટે એ વિષય ને પકડવાનો નથી,
બરાબર,
બીજું ભેદથી જ્યારે વસ્તુનું સ્વરૂપ જાણ્યો ત્યારે એની સાથે અભેદતા શું છે એ સહિત જાણ્યો તો જાણ્યો બરાબર. એકાંતે ભેદ સમજતા વસ્તુનું સ્વરૂપ એવું એકાંતે ભેદ સ્વરૂપ નહીં હોવાથી વિપર્યાસ ઉત્પન્ન થાય છે. એટલે ભેદ અને અભેદ સાથે હોવાથી અનેકાંતપણે ભેદને પણ અભેદતા સહિત જ સમજવું એની યથાર્થતા યથાર્થ સમજણ છે. અથવા આ તો એક વિજ્ઞાન છે ને, એટલે વૈજ્ઞાનિક દ્રષ્ટિથી જો વિચાર કરીએ તો આંખ છે તે બ્રેઇન નથી, અને હોજરી છે એ મુખ નથી, એટલે અલગ અલગ અવયવ છે. શરીરના પ્રત્યેક અંગ અને અવયવ અલગ અલગ હોવા છતાં આ તો તે તબીબી વિજ્ઞાનનો વિષય છે. આખા શરીરને અને એનું એના મેટાબોલિઝમ જેવું છે પાછું, કે ભિન્નતા હોવા છતાં અભિન્નતા પણ છે. કે એક માણસને હોજરીમાં પચ્યું નથી તો મોળ આવશે એના મોઢા પાસેથી, એને તો ખાઈ નાખ્યું છે, પછી તો મોઢાને કાંઈ સંબંધ નથી ગળે ઉતર્યા પછી. પણ જો આ ઇન્ડાઇજેશન થયું અને વોમિટ થવાની તૈયારી થઈ તો પહેલું મોઢામાં મોળ આવે. હવે બ્રેઇનની અંદર એક માણસને કોઈ એવો વિચાર આવ્યો કે આ બહુ દુઃખમય પરિસ્થિતિ છે, તો આંખમાં આંસુ આવવા માંડશે. તો બધા અવયવો જુદા હોવા છતાં અનેક રીતે એવી રીતે સંકળાયેલા છે કે દરેક પોતપોતાનું કામ કરવા છતાં એકબીજાને એકબીજા ઉપર ઇફેક્ટ આવે છે. માણસને ટેન્શન આવે તો ધાડો પિસાબ થઈ જાય, કોઈને વોમિટ પણ થઈ જાય, કોઈને ચક્કર આવવા માંડે, હાથ પર કંપવા માંડે. તો એ આખું શરીર છે એને એનું મેટાબોલિઝમ કહે છે કે બધા અવયવો જુદા જુદા હોવા છતાં પણ પાછો અમુક સંકળાયેલો પણ એકબીજા સાથે સંકળાયેલી પણ એની અંદરની વૈજ્ઞાનિક પરિસ્થિતિ ઉભી છે. એમ જ્ઞાન તે સુખ નહીં હોવા છતાં, જ્ઞાન સુખ નથી, જ્ઞાન ગુણ તે સુખ ગુણ નથી, છતાં એક વસ્તુની જ બે વિશેષતા હોવાથી અખંડ પદાર્થની એ વિશેષતા છે એ એનું મેટાબોલિઝમ છે. બરાબર, એ જો ન ખ્યાલ મારીએ તો જ્ઞાન અને સુખ બે જુદી જુદી વસ્તુ સમજાશે કે જે એ રીતે વસ્તુનું સ્વરૂપ નથી.
બરાબર,
વસ્તુનું સ્વરૂપ નથી. એટલે એ તો બહુ દ્રવ્યાન યોગની સૂક્ષ્મ સમજણનો વિષય છે, પણ અધ્યાત્મના વિષયમાં તો બહુ સીધી સાદી લાઈન છે. અધ્યાત્મના વિષયમાં આટલો સૂક્ષ્મતામાં કદાચ બધા જીવોનો ઉપયોગ નથી જતો, પણ સીધી સાદી લાઈન એ છે કે અવલંબન વસ્તુમાં એક વસ્તુ ભૂત પદાર્થ છે એનું અવલંબન છે. તો કે ગુણભેદનું સ્થાન તો કે એ જાણવાના વિષયમાં છે. અવલંબન લેવા માટે, આધાર લેવા માટે એ રીતે એનો આદર નથી કરવાનો. આદર તો અભેદતાનો કરવાનો છે, ભેદનો આદર નથી કરવાનો, ભેદ જાણવાનો વિષય છે. એટલે સ્વરૂપની સંભાળ કરે તો એમાં અખંડ સ્વરૂપની સંભાળ કરે તો એક ક્ષણમાં સર્વ દુઃખનો નાશ થાય છે, અથવા તત્ક્ષણ સર્વ દુઃખનો નાશ થાય છે. જીવું કાય શાશ્વત આનંદમય પરમ પદ છે તેને પામે, અને જે મૂળ સ્વરૂપ છે શાશ્વત આનંદમય એવા પરમ પદ તેને પામે, પામે એટલે અનુભવ કરે, પ્રાપ્ત કરવું, અનુભવ કરવું, એ એક જ વાત છે.
સ્વરૂપની સંભાળમાં સ્વરૂપનો અનુભવ વધારે અવલોકન કરતા વધારે અનુભવ
અનુભવ કરે એટલે શું છે કે હું આવો છું એમ સંભાળવું છે, હું આમ છું એમ સંભાળવું છે. તો સંભાળ કરતા આનંદની ઉત્પત્તિ થાય છે, અનુભવની ઉત્પત્તિ થાય છે. હવે એ પદ કઈ અન્ય વસ્તુ નથી, પણ પોતાનું જ સ્વરૂપ છે. એટલે સ્વ પણ એને જોવાય છે, તેની સંભાળ કરતા એટલે પોતાની સંભાળ કરતા સ્વરૂપ પ્રાપ્તિ થાય છે, અથવા સ્વરૂપ અનુભવ થાય છે. સ્વરૂપ એનો ઉપાય દર્શાવીએ છીએ. હવે આટલી વાત સ્થાપી તો છ દ્રવ્યનું સંક્ષેપમાં સ્વરૂપ કહી અને પોતાનો આત્મા ભિન્ન છે એમ લઈ લીધો. આત્મા ભિન્ન છે છતાં અનાદિથી દુઃખી છે એનું કારણ લઈ લીધું. એક ક્ષણમાં દુઃખનો નાશ થાય સ્વરૂપ સંભાળે તો એમ કહીને એ ઉપાય પણ દુઃખનો નાશનો લઈ લીધો. અનુભવ કેવી રીતે થાય છે એનો માર્ગ, એનો ઉપાય સ્પષ્ટ કરે છે. જે પરિણામ ઉલટી એટલે ગુલાટ ખાઈને પરમા પોતાને માની સ્વરૂપનું વિસ્મરણ કરી રહ્યા છે, તે જ પરિણામ સુલટી સવળા થઈ સ્વરૂપને પોતા રૂપે માની પરનું વિસ્મરણ કરે તો મુક્તિ કામીને નોકર થાય. હવે આટલું ટૂંકાણમાં લઈ લીધું, એકદમ આમને એક વિશેષતા એ છે કે વારંવાર તે સ્વરૂપ પ્રાપ્તિનો ઉપાય કહે છે અને એટલો બધો સંક્ષેપમાં કહે છે અને છતાં અનુભવ પદ્ધતિથી કહે છે. આટલી વિશેષતા છે. અનુભવ પદ્ધતિ એ એવી એક પદ્ધતિ છે કે પોતાને પોતાનો અનુભવ કરવાનો હોવાથી અને એમાં અન્ય પદાર્થની સાથે કાંઈ સંપર્ક નહીં હોવાથી વિસ્તારનો વિષય નથી એની અંદર કઈ. અનુભવ છે પોતે આરાધના છે અને સ્વયંની આરાધનાનો કોઈ વિસ્તાર કરવાનું કારણ એટલા માટે નથી કે વિકલ્પનો જ્યાં વિસ્તાર નથી તો વાણીનો કેવી રીતે વિસ્તાર કરવો. વિકલ્પ પોતે જ સંક્ષેપ પામીને નાશ થઈ જાય છે ત્યારે આરાધના શરૂ થાય છે. એવી એક પોતાને પોતાના સ્વરૂપને વિશે અભિન્ન ભાવની આ પ્રવૃત્તિ છે. તો જેમાં અભિન્નતા છે એનો શું વિસ્તાર કરવો? ભંગભેદો હોય એનો વિસ્તાર થાય, પણ જેમાં ભંગભેદો સમાપ્ત થઈ જતા હોય એનો શું વિસ્તાર કરો તમે? અથવા ટૂંકામાં બહુ લઈએ સીધે સીધું તો કે જે પોતાના પરિણામ છે એ પોતાને ગ્રહી લઈએ છીએ, અંતર્મુખ થઈને એ ગ્રહણ કરવાની જેમાં ક્ષમતા છે, કુશળતા છે, અથવા અનુભવ કરવાની જેને આવડત થઈ, ગ્રીપ આવી ગઈ છે એ કાર્યની, તો એ તો સંભાળી લે છે પોતાને ફટાફટ કરતો. બસ આમાં આમાં વિસ્તાર શું કરવો? એનો શું વિસ્તાર થાય? એક તો વાણીનો બહુ ભાગ વિષય નથી, અને બીજા ભંગભેદ તો જેની અંદર ઉત્પાદ નથી એનો વિસ્તાર શું થાય? તો એનો વિસ્તાર નથી થતો, છતાં એ જ વાતને અવિસ્તારપણે છતાં અનેક જુદી જુદી રીતે એક જ વાતને પોતે રજૂ કરે છે, એ ગ્રંથકર્તાની વિશેષતા છે. અનુભવ તો બાળક નો સાર છે, સ્વાનુભવ એટલે બાળક નો સાર ભગવાન ના. જે પરિણામ ઉલટી એટલે બીજી બાજુ પરસન્મુખ થઈને પરમા પોતાને માની, પોતાની યાતિ પરમા માની, દેહાદીમાં સ્વરૂપનું વિસ્મરણ કરી રહ્યા છે, સ્વરૂપને ચૂકી જાય કે ચૂકી ગયા છે, તે જ પરિણામ. કામ તો પરિણામ જ કરશે અનુભવનું, તે જ પરિણામ. સુલટીને એટલે સવળા થઈને, સ્વસન્મુખ થઈને, અંતર્મુખ થઈને સ્વરૂપને પોતા રૂપ માનીને, પોતાનું જે જ્ઞાનાનંદમય સચ્ચિદાનંદમય સ્વરૂપ છે એને પોતા સ્વરૂપને માનીને સ્વીકારીને પરનું વિસ્મરણ કરે છે, પરને ભૂલી જાય છે. એ બધા સ્વમાં સ્વપણાનો વિકલ્પ નથી, તેથી અપેક્ષિત એવું જે પર, સ્વની અપેક્ષા એ પર છે ને, નહીતર તો જે વસ્તુ છે એ છે, પરનું વિસ્મરણ છે એમાં, તો મુક્તિ કામે એનો અર્થ થાય. બસ બંધ ભાવ થઈ ગયો, બંધ પરિણતિનો સ્વામી થયો. બહુ સરસ શૈલી જે એમની છે, ઘણી સરસ શૈલી છે. ભાષા છે એ થિયરી છે, ઇટસેલ્ફ ડેફિનેશન્સ છે, પણ અનુભવની ભાષા છે. અનુભવને વ્યક્ત કરતી, અનુભવપૂર્ણ, અનુભવ પદ્ધતિવાળી ભાષા છે, એ વિશેષતા છે. અનુભવને જ વ્યક્ત કરે છે એટલે અનુભવ પ્રધાનતા છે ભાષાની. અનુભૂતિ પ્રશ્ન ઉઠાવે છે, એવા પરિણામમાં કઈ ક્લેશ તો નથી, એમાં કઈ દુઃખ તો જીવડે થતું નથી, જેમાં સગળો થયો અને સ્વરૂપને પોતાનો સ્વરૂપે માનતા આનંદ ઉત્પન્ન થયો, આનંદમય દશાની પ્રાપ્તિ થઈ, એમાં તો કઈ ક્લેશ તો નથી, તો એવા પરિણામ કેમ કરતો નથી જીવ? આ આત્મા એવા પરિણામ શા માટે નથી કરતો જયારે એમાં ક્લેશ નથી અને સુખ ને આનંદ ને શાંતિ છે, તો શા માટે જીવ એવા પરિણામ કરતો નથી? આ પ્રશ્ન ઉઠાવ્યો છે પોતે. સમાધાન કે અનાદિકાળથી આ જીવ અવિદ્યામાં પીડ્યો છે. અવિદ્યામાં પીડ્યો છે એટલે શું છે? કે એનું જે જ્ઞાન છે એ વિપરીત કામ કરી રહ્યું છે. પોતે મહાદેવાધિદેવ છે, છતાં અવિદ્યાને લઈને એને એમ માન્યું છે કે હું એક જગતનો જંતુ છું. બરાબર, હું એક જગતનો જંતુ છું, આ એની અવિદ્યા છે. પરમાત્મા હું એક જગતનો જંતુ છું, હું તો એક સાધારણ પ્રાણી, મારે ભૂખ લાગે તારે ખાધા વિના ચાલે નહીં, તૃષા લાગે તારે પાણી પીધા વિના ચાલે નહીં, શ્વાસોશ્વાસ મારવા વિના ચાલે નહીં, અને બીજી નાની મોટી હજારો ચીજ વિના મને ચાલે. એટલે પોતાને જંતુ માની લીધો છે, ક્ષુદ્ર પ્રાણી, ક્ષુદ્રતા ગણે છે. સાધારણ નથી આત્મા અને પરનું એકત્વ સંધાન થઈ રહ્યું છે. આત્મા અને પર પદાર્થ તો મુખ્ય તો પૂતગળ સાથે છે, બીજા ચાર સાથે તો સંબંધ નથી. આત્મા અને પરનું એકત્વ સંધાન થઈ રહ્યું છે એટલે એકમેકપણે તન્મય થઈને અનુભવ થઈ રહ્યો છે એનો દૃષ્ટાંત લે છે કે જેવી રીતે કોઈ પુરુષને અફીણનો અમલ ચીડ્યો છે, કોઈ પુરુષને અફીણનો અમલ કર્યો નિસો નસો ચીડ્યો છે, જેમ કોઈ કોઈ પુરુષને નશો ચીડ્યો છે તે દુઃખ પામે છે, જ્યારે નશો ચીડ્યો છે ત્યારે કાંઈ સુખી નથી પણ છૂટી શકતો નથી, એ અફીણના આદતથી છૂટી નથી શકતો. આ બહુ સારો દૃષ્ટાંત છે, જે વ્યસનનો દૃષ્ટાંત આપે છે બહુ સારો છે કે વ્યસનથી જીવ દુઃખી છે છતાં વ્યસન છોડી શકતો નથી. એમ સંસારમાં જીવ શા માટે આ ક્લેશના પરિણામ કરે છે અને અક્લેશના શાંતિના પરિણામ નથી કરતો, કે દુઃખી છે તો કેમ કરે છે, કે એ પણ એક પોઈઝન છે. એમ ઝેર ઝેરને માગે છે, અફીણ અફીણને માગે છે, એ અફીણ ન ખાય તો મરી જાય.
દુઃખી છે એમ જાણે છે છતાં
એ ચાલે નહીં, ચાલે નહીં. એમ આ જીવને અનાદિથી એવી ગાંઠ પડી છે કે એને વિભાવ કર્યા વિના એ રહી શકતો નથી, એને રહેવું જ મુશ્કેલ છે. વિભાવ વગર એક ક્ષણ પણ વિભાવ વગર રહેવું એને મુશ્કેલ થઈ પડે છે. આ પરિસ્થિતિ અફીણિયા જેવી થઈ ગઈ છે.
વિભાવ વગરની પોતાની જાતને ઓળખી જ
ઓળખી નથી ને, એને વિભાવ વગરની પોતાની જાત છે એનો સ્વીકાર થયો,
સ્વીકાર નથી, એનો વિશ્વાસ નથી,
વિશ્વાસ નથી. દુઃખ પામે છે અફીણ ખાવાથી છતાં છૂટી શકતો નથી, સાથે કે અમલ ઘણો ચીડ્યો છે અથવા ઘણા વખતથી એણે અફીણ ખાવાની ટેવ પાડી દીધી છે શરીરમાં, એટલે ટોક્સિકેશન્સ જે થયું છે શું, એટલે એને ડિમાન્ડ કરે છે મને અફીણ જોઈએ, અફીણ જોઈએ. એમ આને ટોક્સિકેશન્સ ચડી ગયો છે શું, અમલ ઘણો ચીડ્યો છે છૂટવાથી સુખ સુખ છે, ક્લેશ એટલે કે દુઃખ નથી કાંઈ છૂટવાથી, પણ તલબ લાગતા તે લે ને લે જ રહી જ ન શકે. એને જ્યારે અફીણની તલબ લાગે ત્યારે એ અફીણ લીધા વગર રહી નથી શકતો. બહુ પ્રેક્ટિકલ દૃષ્ટાંત લીધો છે,
સૌ બધું ભૂલી જાય, હે બધું ભૂલી જાય,
હા બધું ભૂલી જાય એટલે એને રગુ તૂટતી હોય એવું લાગે. આના જેવી વાત છે કે અફીણ ખાઈ ખાઈને મરવાનો છે, ઝેર એટલું બધું થઈ જશે કે અફીણ ખાઈ ખાઈને પણ મરવાનો છે, અને જો એકદમ અફીણ બંધ કરે તો મરી જાય, એકદમ બંધ નહીં કરી શકે, એ ગ્રેજ્યુઅલી એને એને એનો ડોઝ ઘટાડી 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 ઘટાડીને નાશ કરી શકશે. સેમ પોઝિશન આત્માની છે, આત્મા ક્રમશઃ વિભાવને તોડતો જાય છે. એ 14 ગુણસ્થાન છે, પછી અંતર્મૂર્તમાં કોઈ પસાર કરે કે 14 ગુણસ્થાનમાં ગમે એટલો સમય લે વધારે ઉત્કૃષ્ટ, શું અસંખ્ય સમય, જોકે બે અસંખ્ય સમય છે પણ એક લઘુ અને એક દીર્ઘ છે, શું પણ ક્રમ પડે પડે ને પડે છે. જે સમયે સમય કૃષ્ણ સ્વાનો ભાવ થાય એ જ સમયે કોઈ પૂર્ણ ન થાય. કેમ કે અનાદિનો એને કેફ ચડેલો છે, એ જ કેફ છોડવામાં ક્રમ પડે પડે ને પડે છે, એને સ્વયં ને ન છૂટે, આ એનો નિયમ છે. કે ઝેર ઝેર ને માગે છે. સમ્યક દર્શન માં ક્રમ નહીં પડતા, એ દો ચીજ છે. સમ્યક દર્શન જબ હુઆ સબ હો ગયા પૂરા, પાત્રતા મેં ભી ક્રમ નહીં પડતા. પાત્રતા મેં એ વાત જરૂર હૈ કે જગન્ય મધ્યમ ઉત્કૃષ્ટ ઉસકી સ્થિતિ હૈ. વૈસે તો સમ્યક દર્શન મેં કમઝોર હોતા હૈ, ક્ષોભસમ ઓર ક્ષાયિત બલવાન હોતા હૈ, ના હૈ ફરક હૈ, લેકિન હૈ પૂરા કા પૂરા. વૈસે પાત્રતા હૈ સો પાત્રતા હૈ, ઉસમેં આને મેં ક્રમ નહીં પડતા હૈ.
શ્રદ્ધાને પલટવામાં કોઈ ક્રમ
નહીં, શ્રદ્ધાને પલટવામાં ક્રમ નહીં, પાત્રતાને આવવામાં ક્રમ નહીં. જ્યારે જે પોતાના કલ્યાણ માટે તૈયાર થાય એને તો નિભાવ નથી, એ જ સમય પાત્રતા પ્રગટે છે. તલબ લાગતા તે લેને લે જ, તેવી રીતે આ જીવ પર મોહથી બંધાઈ રહ્યો છે. પર મોહમાં એને જે આકર્ષણ છે, પર સંબંધી જે આકર્ષણ છે, એમાં અટકો છે, રોકાઈ ગયો છે, પ્રતિબદ્ધ થયો છે. એનાથી છૂટે તો સુખ છે, સ્વરૂપમાં પરિણામ આવી જાય તો સુખ છે, છતાં છૂટતો નથી, છતાં છૂટતો નથી. અને અનાદિના સંયોગથી છૂટતા સુખ થાય છે, છતાં જૂઠું જ દુઃખ માને છે. અનાદિના સંયોગથી છૂટતા સુખ થાય છે. હવે સંયોગો છૂટવાથી સુખ છે, છતાં આ જીવ તો એમ માને છે કે આ બધું છૂટશે તો મારો આધાર વિયોગી છે, દુઃખ માને છે. સંયોગ છૂટતા એને સુખ છે, માને છે કે સંયોગ છૂટે તો મને દુઃખ થાય. આ પરિસ્થિતિ છે.
જે અનાદિનું અજ્ઞાન કેટલું ખાટું થઈ ગયું,
રાજુબા પ્રસંગ બને એક વાત જાણને કો મિલી. સ્મશાન ગયે થે, સ્મશાન મેં ભી યહી ચર્ચા સમૂહ શરૂ થે, ચર્ચા ચલતી થી. તો ગુરુદેવ કે સાથ જો નારાયણ ભાઈ થે, જો મહાવિદ્યા મેં સાથ મેં થે, વો નારાયણ ભાઈ કો દીક્ષા લેને કા વિચાર થા. જબ ગુરુદેવ ને દીક્ષા લી તો ઉસકા શિષ્ય કી તરહ ઉસકો ભી દીક્ષા લેને કા વિચાર થા. ગુરુદેવ ને બોલા કે નહીં, મેરા તો માર્ગ અલગ હૈ, મેં તો કોઈ દીક્ષા દેને વાળા નહીં હું, એ દીક્ષા કો મેં આગે જાકે છોડને વાળા હું. તો ફિર તો દીક્ષા ઇસકે સાથ લેને મેં તો કોઈ સવાલ નહીં રહા, કે વિચાર સે તો દોનો આપસ મેં પરિચિત થે. લેકિન ઉનકો યે ભી એક વાત થી કે ઉસકો એક એકલોતા લડકા થા, ઉસ લડકા કે સાથ ઉસકા બહોત લગાવ થા. વો લડકા જવાન અવસ્થા મેં મર ગયા, તો ઉસકો રિએક્શન તો આયા, લેકિન ઉસકો યે ભી પતા ચલા કે મેરા લગાવ થા ઇસકે લિયે રિએક્શન. અબ યે લગાવ કા નિમિત્ત હી નહીં રહા, તો વાસ્તવ મેં તો મેરા જહાં બંધન થા વો બંધન કા નિમિત્ત ટૂટ ગયા હૈ, મેં દુઃખ કૈસે દુઃખી હો રહા હું, દુઃખ કૈસે મુજે હોના ચાહિયે. ફિર ઉસને ગુરુદેવ કો ચિઠ્ઠી લિખી, તો ગુરુદેવ કો લાલ સાઈ સે ચિઠ્ઠી, કાલી સાહેબ સે નહીં લિખી,
જેને શુભ ગણવા
મારે, કે જે મને બંધનનું કારણ રોકાણનું કારણ હતું એવો જે મારો પુત્ર એનું અવસાન થઈ ગયું છે, અને મારો જે રાગ છે એ રાગનું નિમિત્ત તૂટી ગયું છે, એ નિમિત્ત તૂટતા હવે હું મારું કામ કરવા માટે ફ્રી થઈ ગયો છે એવું મને લાગે છે. એની આ એક શુભ પરિસ્થિતિ ગણીને લાલ સાહેબ આગળ આપસ મેં લોકોત્તર લાઈન મેં એસા વ્યવહાર કિયા લાલ અક્ષર છે કંકોત્રી લખી રહ્યો છે કાગળ.
બંને સાચા જ છે.
છૂટવાથી સુખ છે છતાં છૂટતો નથી, અનાદિ સંયોગથી છૂટતા સુખ થાય છે છતાં જૂઠું જ દુઃખ માને છે. તેને મટાડવાને માટે પ્રજ્ઞા છીણીને આત્માને પરના એકત્વ સંધાનમાં નાખે. એ છૂટવાથી જે દુઃખ છે, એ છૂટવાનું દુઃખ છૂટવાથી તો સુખ છે ને, જૂઠું દુઃખ માને છે. તો એ જૂઠું દુઃખ મટાડવાનો ઉપાય લઈ લીધો કઈ રીતના. જે સમય સાધુ મોક્ષ જે કારણ છે પ્રજ્ઞા છે એ લીધો છે એ વાત એમણે અહીંયા નાખી. તેને મટાડવાને માટે પ્રજ્ઞા છીણીને એટલે જ્ઞાનને સૂક્ષ્મ કરીને આત્માને પરના એકત્વ સંધાનમાં નાખે એટલે ભિન્ન ભિન્ન કરે. જ્ઞાન જ્ઞાન છે, એ જ્ઞાન જ્ઞાનમાં વળે એટલે પરનું અનુસંધાન છૂટી જાય. જ્ઞાન પોતે જ્યારે જ્ઞાનમાં વળે ત્યારે એનું એકત્વ અનુસંધાન છૂટે છે. અથવા જ્ઞાન જ્ઞાનને વેદે, પરવેદનથી મુક્ત થઈને જ્ઞાન જ્ઞાનને વેદે એટલે એનું એકત્વ અનુસંધાન છૂટી જાય છે. આ દુઃખથી છૂટવાનો આ જ ઉપાય છે. ગમે ત્યારે જીવને દુઃખભાવ ઉત્પન્ન થાય, આવે એની એક પ્રેક્ટિકલ સાઈડ છે. જ્યારે જ્યારે પણ આ જીવને દુઃખભાવ ઉત્પન્ન થાય જી, ત્યારે એકદમ સાવધાન થઈને જ્ઞાનને સંભાળે
બરાબર,
અને જ્ઞાનમાં રહેલા જ્ઞાન વેદનને ગ્રહણ કરે. ફિનિશ, એ જ વખતે ફિનિશ. દુઃખ ક્યાં ગાયબ થઈ ગયું એ ખબર નહીં પડે, કેવી રીતે ગાયબ થઈ ગયું એ ખબર નહીં પડે.
જ્ઞાન વેદનમાં
જ્ઞાન છે, એની અંદર જ્ઞાન વેદન છે. જ્ઞાન પોતે વેદક સ્વભાવી છે એટલે ક્યારે પણ જ્ઞાન પોતે વેદ્યા વિનાનું રહેતું નથી, વેદવાનું કાર્ય કરે છે. તો એ પોતે વેદવાનું જે કાર્ય કરે છે એ પોતે જ્ઞાન જ છે. તો વેદન છે પોતે જ્ઞાન જ્ઞાન કો વેદે ઓર જ્ઞાન પર કો વેદ વેદ સકતા હી નહીં, ઓર જ્ઞાન મે પર કા વેદન કી કોઈ ગુંજાઇશ નહીં, કોઈ અવકાશ નહીં.
બરાબર,
એ વસ્તુ સ્થિતિ હૈ, બસ સંભાળ લે ઉસકો વસ્તુ સ્થિતિ કો, યે વસ્તુ સ્થિતિ હૈ ઉસકો સંભાળ લે. ઉસકો ચુક ગયા હૈ વો, તો ચુક ગયા હૈ વો સંભાળ લે બસ, ઉતની બાત હૈ. ઇસે જ્યારે કુછ
જ્યારે દુઃખ નો વેદન થાય છે ત્યારે
ત્યારે બસ આટલો એક પોતાના સંભાળમાં આવી જાય.
બરાબર,
પત્તો નહીં લાગે ક્યાં ગયું એ એકદમ ખરાશ ઈચ્છા કરે, કેમ કે દુઃખ તો પર વેદનના અધ્યાસથી છે. પરને જાણવાથી દુઃખ નથી, પણ પર વેદનના અધ્યાસથી દુઃખ છે. પર તો પર છે, પર પરી પર તરીકે જણાય તો પરનો જ્ઞાતા દ્રષ્ટા રહે, પણ પરવેદનના અધ્યાસથી દુઃખ છે. બસ જેવું પોતાનું સ્વસંવેદન સ્વરૂપ સંભાળે કે વાત ખતમ, દુઃખ ખતમ.
હું જાણનાર છું, દુઃખ વેદો એ મારો સ્વભાવ નથી.
મને જ વેદો એ જ મારો સ્વભાવ,
મને જાણો, મને
મને વેદો એ જ મારો સ્વભાવ છે. સર્વજ્ઞ અર્યંત પરમાત્માને પ્રતિમાજીના દર્શન કરવામાં મુખ્ય કોઈ વાત હોય તો સ્વસંવેદનને સંભાળવાની છે. કેમ કે અર્યંત પ્રતિમા એટલે પરિપૂર્ણ સ્વસંવેદનની મૂર્તિ. ચોથા ગુણસ્થાને અનુભવ થાય છે તો જગન્ય ભાવનું સ્વસંવેદન છે, પણ એ જ જાતિનું પૂર્ણ સ્વસંવેદનનું મૂર્તિમંત કોઈ સ્વરૂપ હોય તો અર્યંત પ્રતિમા છે. એટલે એમને જોતા પોતાના સ્વસંવેદનને, જેમ અરીસામાં આકૃતિ જોતા પોતાના મુખને લક્ષમાં લઈએ છીએ, કાં તો મારું માડું દેખાય છે, આકૃતિ ઉઠી છે અરીસાની સપાટી ઉપર, પણ લક્ષ કેવી રીતે જાય છે કે મારો મારો ચહેરો દેખાય છે. જ્ઞાનમાં પોતા ઉપર આવે છે, જ્ઞાનમાં ઉપયોગ અહીંયા છે અને લક્ષ અહીંયા પોતા ઉપર જાય છે. બસ એવું જ છે આ અર્યંત પ્રતિમા, કે ઉપયોગ અર્યંત પ્રતિમા ઉપર જાય છે અને લક્ષ સિદ્ધ આત્મા ઉપર જાય. આવું અનંત સ્વસંવેદન નહીં મારો સ્વરૂપ છે એમ સીધું લક્ષમાં આવે છે. આ દર્શનની પદ્ધતિ છે, જે દર્શન દર્શન કરવાની પદ્ધતિ આ છે, એટલા માટે એની સ્થાપના છે. કેમ કે એ સ્વસંવેદન ભાષાગોચર નથી, તો ભાષાગોચર નહીં હોવાથી એ સાધક મહાત્માઓએ એને એને મૂર્તિમંત બનાવી નાખ્યો, અમૂર્તને મૂર્તિમંત બનાવી નાખ્યો. વાણીગોચર નહીં હોવાથી મૂર્તિમાં ખડું કરી દીધું. અથવા સ્વસંવેદનની મૂર્તિ ઘડી, અમૂર્તની મૂર્તિ ઘડી, આ એક બહુ મોટું કામ કર્યું છે. જોકે આ કામ તો કુદરતે કર્યું છે, જે શાશ્વત પ્રતિમા છે એ કુદરતે આ કામ કરેલું છે. સાધકોને તો એના ઉપરથી પોતાનો અનુભવ ગ્રહણ થયો, એટલે એમને થયું કે આ તો આ તો કુદરતી જ આ વસ્તુ આમ છે, તો આ તો કૃત્રિમ પણ કરી શકાય છે. આપણી જે ભાવના છે એને શા માટે મૂર્તિમાં ન કરીએ, સાકાર કરીએ. ભાવનાને સાકાર કરે છે એનું નામ સ્થાપના નિક્ષેપ છે, નહીં વિષય છે સમ્યકતા. શ્વેતાંબર લોકોને પૂછીએ છીએ મૂર્તિને કેમ અલંકાર ચડાવો છો, કારણ કે મારા જ છે, સાધુઓ સાથે ચર્ચા થાય છે આચાર્યો સાથે, એ તો બાળ જીવોને સમજાવવા માટે. ખરેખર મૂર્તિની સ્થાપના જ્ઞાનીઓ કરે છે, બાળજીવો નથી કરતા. અને બાળજીવો સમજે શું એમાં, જેને સંવેદનની ખબર નથી એમાં શું સમજે કે એની મૂર્તિ કેવી રીતે કરવી. ખરેખર તો એ જ્ઞાનીઓને નય છે, અને નિક્ષેપ છે એ નયનો વિષયને નિક્ષેપ કહેવામાં આવે છે, માટે આ જ્ઞાનીઓનું કાર્ય છે. બાળજીવોને સમજાવવા માટે એમ કે અલંકાર, પણ બાળજીવોનો વિષય જ નથી આ તો, આ તો જ્ઞાનીઓનો વિષય છે. મૃત્યુ તો જ્ઞાનીઓએ બનાવી છે, તો જ્ઞાની આવું કરે, એ તો અજ્ઞાની એવું કરે એનો અંત્ય. એટલે નય નિક્ષેપની ખબર નથી લોકોને, સમય જ્ઞાનનો નય શું એનો વિષય નિક્ષેપ શું. આમ કે ચાર નિક્ષેપા છે એમ શાસ્ત્રમાં આવે એમને, નક્કી તો અમુક વાત તો એની હરી ગઈ છે ને, એટલે બાકી કાંઈ ખબર નથી કે કેવી રીતે એનો વિષય નિક્ષેપ થાય છે.
Thank you. લોકોની દલીલ કેવી છે? લગ્ન કોઈ પણ પોતાના વડીલોની લગ્ન પિક્ચર દોરી એની ઉપર કાંઈ ઘરેણા ના પહેરાય અને સારા ના લાગે એવો આપણે પ્રશ્ન કરેલો. ત્યારે એને કીધું હવે એમાં કપડાં કરાવે છે, આંગી જે કરીએ છીએ પેલા કપડાં કરાવીએ છીએ, ખોબરા જે કરાવે છે ત્યાર પછી એની ઉપર
ત્યાર પછી
એની ઉપર ઘરેણા કરે છે. એવો જવાબ એને ખબર પડી ગઈ કે આ લોકો હવે
પણ લગ્નપણું છે એ લૌકિક દ્રષ્ટિએ વિભત્સ સૂચક છે, અલૌકિક દ્રષ્ટિએ
નહીં.
તો આ તો તમે લૌકિક દ્રષ્ટિમાં
એને કપડાં પહેલાવ્યા એટલે સંસ્કાર એવું કહી દીધું. એટલે
એનો અર્થ એમ છે કે જે વસ્તુને ગ્રહણ કરતા રાગાદી પરિણામ થતા હતા, એવી જે દોષિત સ્થિતિ હતી એ દોષિત સ્થિતિમાં એમને મૂકી દીધા. આપણા વડીલ દારૂ પીતા હોય પછી ચાલી લાગ્યા પછી સ્વર્ગસ્થ થયા પછી એમનો ફોટામાં હારે દારૂની બાટલી મુકાય નહીં, ચિત્રાય નહીં, હારે હાથમાં રાખીને ફોટો ઘરમાં રખાય નહીં. બીડી કેમ કે એને ત્યાગ કર્યો હતો માટે
બરાબર,
બીડી પીધા એને બીડીનો ત્યાગ કરી નાખવા તો પછી બીડી પીધેલો ફોટો એમ રાખે ને.
અને જ્યાંથી વિતરાગતાનું આલંબન લેવું છે અને રાગ સહિત જવાબ છે
એ લગ્ન થયા એમાં કેટલી પવિત્રતા પ્રગટી ત્યારે લગ્ન થયા એનો ખ્યાલ નથી ત્યારે આવો વિચાર આવ્યો ને.
બરાબર,
કેટલી નિર્દોષતા ને કેટલી પવિત્રતા પ્રગટ થયા પછી એ લગ્ન થયા છે એનું ભાન હોય તો આ તર્ક આવે ને.
છોડવાના બદલે જેને છોડ્યું એને પાછું ગ્રહણ કરે.
અચ્છા, જો તમારે એમની મૂર્તિ કરવી હતી તો જે સાધુના કપડાં છે એવી કરવી હતી ઓછામાં ઓછી, તો કંઈક હજી સોબત રસ્ત કરતા ત્યાગ કરીને સાધુના કપડાં પહેરે છે ને તો એને ત્યાગી આપણે ત્યાગી તરીકે દેખાય છે. જે જેમના શિષ્યો સાધુઓ એટલે એમના શિષ્યો જે અરિહંતના શિષ્યો ત્યાગી એનો ગુરુ અત્યાગી.